તારીખ 19/2/1999 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 445 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 386
સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 445 443 શરૂઆત કરી હતી આપણે ભેદ જ્ઞાન કેવી રીતે કરવું કે જે ભેદ જ્ઞાનના ફળ સ્વરૂપે ધ્યાન પ્રગટ થાય, આત્મ ધ્યાન પ્રગટ થાય, ધ્યાન પ્રગટ થાય એટલે આત્મ ધ્યાન પ્રગટ થાય. ભેદ જ્ઞાન વિકલ્પાત્મક છે તો પણ ભેદ જ્ઞાનમાં નિર્વિકલ્પ સ્વરૂપ તરફનું અસ્તિત્વ ગ્રહણ કરવાનો પ્રયાસ હોવાથી એ પ્રયાસના કારણે આત્મ ધ્યાન અથવા આત્મામાં લીનતા એકાગ્રતા પ્રગટ થાય છે. શરૂમાં ગુરુદેવ સિંહે એક પ્રશ્ન પૂછ્યો હતો, નવો નવો હતો ત્યારે, વિકલ્પ છે એ નિર્વિકલ્પ થી વિરુદ્ધ છે, તેથી વિકલ્પ નિર્વિકલ્પ નું કારણ નથી એમ આપ કયો છો. પણ કોઈ જીવ નિર્વિકલ્પ થાય છે ત્યારે આખર સુધી તો એને વિકલ્પ જ હોય છે. તો પછી અહીંયા કારણ કાર્યનો સંબંધ કેવી રીતે છે? ક્રોસ ક્વેશ્ચન હતો. વિકલ્પ છે એ નિર્વિકલ્પનું કારણ નથી તો એ પ્રસિદ્ધપણે પ્રવચનમાં સ્થાપતા હતા. પ્રશ્ન એ કર્યો કે છેવટ સુધી નિર્વિકલ્પ દશા તો કોઈ વિકલ્પ પછી જ થાય છે, તો પછી અહીંયા કારણ કાર્યનો સંબંધ શું છે? ગુરુદેવ કે જરા સૂક્ષ્મ વાત છે, તમને નવાને ન સમજાય એવી છે. સાવ નવો નવો જ હતો. તમે એક ક્રોસ ક્વેશ્ચન કરેલું એક દિવસ સાંજે બાર પાટ ઉપર બેઠા હતા, ત્યારે કોઈ પણ હળવી ચર્ચા પણ થાય ને ગમે એવી ચર્ચા થાય વખત મેં આ પ્રશ્ન કર્યો હતો. તેમ કીધું એ જરા વિશે સૂક્ષ્મ છે ને તમે નવા છો, નવા નવાના ન સમજાય એવો વિષય છે. તો પછી એમ ફરી પ્રશ્ન નથી કર્યો એ વિષયમાં. એ વિચાર યાદ આવી ગયો, આ એ પ્રસંગ કેમ યાદ આવી ગયો કે ભેદ જ્ઞાન છે એ તો સ્વવિકલ્પાત્મક છે અને ધ્યાન નિર્વિકલ્પ છે, તો ભેદ જ્ઞાન પછી ધ્યાન થાય છે એ વાત પણ સ્પષ્ટ છે. કેમ કે નિર્વિકલ્પ સ્વાનુભૂતિ રૂપ જે ધ્યાન છે એનું કારણ તો ભેદ જ્ઞાન જ છે. તો ભેદ જ્ઞાનમાં એવું શું છે? આપ તે દેનો પ્રશ્ન, એવું શું છે કે જેને લઈને નિર્વિકલ્પતા થાય છે અને વિકલ્પ છૂટી જાય છે, મટી જાય છે, અથવા વિકલ્પ ઉત્પન્ન જ થતો નથી? તો એમાં એક પુરુષાર્થ છે. વિકલ્પ તે નિર્વિકલ્પનું કારણ નથી, પણ સ્વવિકલ્પ દશાનો પુરુષાર્થ છે તે નિર્વિકલ્પ દશાનું કારણ જરૂર છે. એ પુરુષાર્થ પણ સ્વરૂપ સન્મુખતાનો છે એટલે સ્વરૂપમાં લીનતા કરાવે છે. એટલે સ્વરૂપ સન્મુખતાનો પુરુષાર્થ તે કારણ અને સ્વરૂપ લીનતા તે કાર્ય, એમ ન્યાય સંગત ન્યાય સિદ્ધ થાય છે. એ ગુણ ત્યાં બે ગુણ કામ કરે છે. કોઈ પણ જીવને સ્વરૂપનું ભાવ ભાષણ થાય ત્યારે બે ગુણમાં ફેર પડ્યો મોટો, મોટો એટલે દિશા ફેર પડ્યો. એક જ્ઞાન અને એક વીર્ય. એટલે જ્ઞાન બળ પણ ત્યાં કહેવામાં આવે છે, પુરુષાર્થને બળ પણ કહે છે. એટલે જ્ઞાન બળ પણ કહે છે. કોઈ વખત એકલા પુરુષાર્થથી પણ વાત થાય, કોઈ વખત બેની સાથે વાત થાય તો જ્ઞાન બળ કહેવાય, કોઈ વખત એકલા જ્ઞાનથી પણ વાત થાય. બાકી પરિસ્થિતિ તો જે છે એ છે કે ત્યાં મિથ્યાત્વ અતિ મંદ છે, કષાય રસ પણ અતિ મંદ છે, પણ દિશા બંનેની ઉલટી છે. જ્ઞાન છે એની આંશિક દિશા પલટાયેલી છે, પુરુષાર્થની પણ આંશિક દિશા પલટાયેલી છે, સંપૂર્ણ નથી પલટાયેલી. પછી એ અંશ વૃદ્ધિગત થઈ, જ્ઞાન અને પુરુષાર્થનો અંશ વૃદ્ધિગત થઈને નિર્વિકલ સ્વરૂપમાં બળવાનપણે કામ કરે છે, ત્યારે લીનતા થઈ જાય છે. એ વખતે અનંત ગુણો સવળા થઈ જાય છે, એમાં શ્રદ્ધા ગુણ પણ પૂરેપૂરો સવળો થઈ જાય છે, અને બાકીના ગુણો યથાસંભવ ગુણ સ્થાને થવા જોઈએ, ચોથા ગુણ સ્થાને, એ પણ બધા સર્વગુણાંશ તે સમ્યક થાય છે. અહીંયા એમ કીધું કે સૌ પહેલાં તો પાયામાં જીવને યથાર્થ આત્મરુચિ જોઈએ. યથાર્થ રુચિ એટલે શું? ફરીથી લઈ જાવ જરા. યથાર્થ રુચિ એટલે આત્મા જોઈએ ને બીજું કાંઈ ન જોઈએ, માત્ર મને મારો આત્મા જોઈએ અને બીજું હવે કાંઈ મારે ન જોઈએ. જેને આત્મા પણ જોઈએ અને સંસારમાં પણ અમુક કામ હજી બાકી છે, એ પૂરા થઈ જવા જોઈએ, તો કોઈને પૂરા થતા જ નથી, લિસ્ટ જેવું છે, લિસ્ટ કોઈનું પૂરું નથી થતું. રાજા મહારાજાને રાજાને રાણીઓ કોઈને પૂરું જ નથી થતું. આ ચીજ કાંઈ મગાવવાની રહેતી નથી, એવું કાંઈ છે નહીં. એટલે ઉદય કોઈને પૂરો થતો નથી, અને ઉદયને અનુસાર ને ઉદય ભાવ અને ઈચ્છાઓ પૂરી થતી નથી. કોઈ એટલે એ તો સંસારના ઘોડે બેઠેલો છે, એનો તો સંસારનો અંત આવવાનો કોઈ સવાલ નથી. સંસારના કાર્યો અને આત્મા બે જોઈએ ત્યાં સુધી હજી એકલો સંસાર જોઈએ છે, ત્યાં સુધી બે જોઈએ છે એ બીજો દેખાવ ખોટો છે, સાચો નથી, અથવા એમાં કોઈ ઈમાનદારી નથી, પ્રમાણિકપણું નથી. એકલો આત્મા જેને જોઈએ છે એને યથાર્થ રૂપે કહે છે. પછી બીજું કરવું પડે એ તો પૂર્વ બંધનના હિસાબે કરવું પડતું હોય, પણ જોઈતું નથી. હવે હવે એ બંધન જોઈતું નથી, બંધનથી તો છૂટવું જ છે, ગમે તેવી અનુકૂળતા હોય તો, પણ એ બંધન છે. પ્રતિકૂળતા તો આમથી કોઈને જોતી નથી, પણ ગમે તેવી અનુકૂળતાઓ હોય તો પણ એ બંધન જ છે. એવી પહેલાં યથાર્થ રુચિ હોય તો જીવ ભેદ જ્ઞાન સુધી પહોંચે ક્રમે કરીને. અનંતકાળથી વિકલ્પમાં ને વિકલ્પમાં ચાલ્યો જાય છે, અનંતકાળથી તો એ રાગારી વિકલ્પો ચાલુ જ છે. એમાં કઈ દિશાએ જવું એ કાંઈ ખબર વિકલ્પમાં પડે એવું નથી, કેમ કે વિકલ્પની દિશા જ ઉલટી છે, ગમે એ દિશામાં જાય તો ઉલટો જવાનો છે. પણ જો તેની રુચિ યથાર્થ હોય, એટલે એક આત્માની જ રુચિ હોય, તો ભેદ જ્ઞાન થાય. મહેશ્રીએ ભેદ જ્ઞાનનું કારણ આત્મરુચિ લીધું છે. કારણો તો અનેક પરિણામોના છે, હું મુખ્ય વાત કરી દીધી. હવે જ્ઞાનનો લીધું ને રુચિ કેમ લીધી? રુચિનો ઉત્પાદક તો જ્ઞાન જ છે, એનું કારણ એ છે કે જે પ્રયોજનભૂત જ્ઞાન થવું જોઈએ એ વાત તો ગુરુદેવ શ્રીએ પ્રતિપાદન કરી દીધી, અને લોકો એમ પણ સમજવા લાગ્યા છે કે આપણને આ તો આ પ્રયોજનભૂત વિષયનું જ્ઞાન છે. પણ રુચિ વગરના જીવો એમણે જોયા, જીની નજર હતી, શ્રીની બહુ સૂક્ષ્મ નજર હતી, બીજાને સમજાવવામાં પણ ઘણી સૂક્ષ્મ. ગંધર્વદેવ નો જીવ છે ને, ગંધર્વનો જીવ છે, એટલે બારંગ રચવાના છે ભવિષ્યમાં. અત્યારે જે શ્રુત જ્ઞાન પીટ્યું છે, પણ એ શ્રુત જ્ઞાનનો જરા વિશેષ શોષણ થશે, શોષણ ભાવ છે, ઠેઠ સુધી કાંઈક ભાવ તો કેવળ જ્ઞાનમાં થાય છે, પૂરક શોષણ થશે ત્યારે બારંગની રચના કરશે. પણ એમની ક્વોલિટી એ ટાઈપની છે, મેં બહુ બારીકાઈથી માર્ક કર્યું છે એમના એવા અનેક સ્ટેટમેન્ટ મેં જોયા છે કે વર્તમાન સમાજને ખરેખર શું જરૂર છે એમને બહુ જ્ઞાનમાં આવ્યું છે. એમની સાથે કોઈ પણ મુમુક્ષુ પ્રશ્નોત્તર કરે તો પણ એ બહુ જ ઉપયોગથી જવાબ દે છે, એમની ગમે તેમ જવાબ દેવું છે. માર્ક માર્ક કરેલું છે, એમની હયાતીમાં આ માર્ક કરેલું છે. ત્યારે જ વિચાર આવ્યો હતો કે ગંધર્વનો જીવ છે, ગંધર્વદેવનો જીવ છે, એટલે સામાજિક દ્રષ્ટિકોણ પણ એમનો બહુ જ ચોખ્ખો છે કે વર્તમાન સમાજ ક્યાં ભૂલ કરે છે, ગુરુદેવના અનુયાયીઓ પણ ક્યાં ભૂલ કરે છે, એ એમને બહુ ચોખ્ખો હતો. એટલે એમના વચનામૃત બહાર પડ્યા ત્યારે ગુરુદેવ ફિદા થઈ ગયા, આફરીન થઈ ગયા. ઓહો, લાખ પુસ્તકો છપાવો, અમે કોઈ પુસ્તક માટે બોલ્યા નથી, આ પુસ્તક માટે કહીએ છીએ કે લાખ છપાવો. એમના ગુરુના પુસ્તક માટે ન બોલ્યા, પણ એમના શિષ્યના પુસ્તક માટે બોલ્યા. લ્યો, સમયસર માટે ન બોલ્યા કે લાખ સમયસર છપાવો, પણ બેનસેના વચનામૃત માટે બોલ્યા. કારણ સામાજિક વ્યૂ પોઈન્ટ એની અંદર બહુ સારો છે. સમયસાર આમ સમાજને લાગુ પડે એવો ગ્રંથ નથી. ઉત્કૃષ્ટ મુમુક્ષુ હોય તો એ સમ્યક દર્શન ને સમ્યક જ્ઞાન પામી જાય એવો ગ્રંથ જરૂર છે. બાકી નીચે વાળાને કામમાં આવે એવું નથી એમાં, કેમ કે ભેદજ્ઞાનની ચર્ચા છે. ભેદજ્ઞાન સુધી પહોંચ્યા જ ન હોય એને શું કરે, એને શું કામમાં આવે. કોઈ પરિભ્રમણની એવી ચર્ચા નથી. ચોથી ગાથાની ટીકામાં લોકો અમૃતચંદ્ર અત્યારે સત્સંગ નાખ્યો છે, હા, અને પરિભ્રમણની વાત નાખી છે, હા, ચોથી ગાથા છે એના ઉપર, બાકી કંઈ નથી. હા, પડે, ઊંધું પડે ચોક્કસ. ખરેખર તો ગુરુગમ વિના અથવા ગુરુચરણ વિના એ ગ્રંથનો સ્વાધ્યાય મુમુક્ષુએ કરવા યોગ્ય જ નથી. જ્ઞાનીના ચરણમાં બેસીને વાંચે તો બરાબર છે, બાકી કામ નથી. સ્વતંત્ર ઘરે બેસીને બધા કોઈ સમયસાર લઈ લે, ચાલો આપણે ગુરુદેવ સમયસાર વાંચતા હતા એટલે આપણે ઘરે બેસીને સ્વાધ્યાય કરીએ, એમાં કાંઈ માલ નથી. જૈનશ્રીના વચનામૃતમાં મુમુક્ષુ સમાજને યોગ્ય અને એ પણ વર્તમાન મુમુક્ષુ સમાજને યોગ્ય ઘણી વાતો છે. અને એ ગુરુદેવની નજર પડી ત્યારે એ પોતે બહુ જ પ્રમોદ ભાવમાં હતા, બહુ જ પ્રમોદ ભાવમાં હતા. એ તો આપણે નજરે જોયું છે. ભાવનગર આવેલા ત્યારે શરૂ કરાવ્યું હતું, ગુરુદેવ ભાવનગર પધાર્યા ત્યારે કીધું બેનસના વચનામૃત ઉપર પ્રવચન આપવાનું શરૂ કર્યું. અહીંથી શરૂ કરેલું છે આપણે. બેનસના વચનામૃત પુસ્તકનું પ્રકાશન પણ આપણે શરૂ કરેલું છે, ત્યારે વહીવટ આપણા હાથમાં હતો. પ્રકાશનનો મુદ્દો પણ ઉઠાવેલો મુંબઈની મિટિંગમાં દાદરવાળાનો, અને પછી જોર દઈને ભીંસ દઈને તૈયાર કરાવે, અને પ્રકાશન વખતે પણ તો કે 3000 નકલ છાપવાના હતા, 5000 તો પરાણે કરાવી હતી, પછી સીધી 10000 છાપવી પડી. 5000 પરાણે કરાવી ત્યારે એ શબ્દો કહ્યા હતા કે 5000 ચટણી થઈ જશે, ખબર નહીં. પછી તો હજારો નકલ છપાઈ ગઈ. આમાં કન્નડમાં, તામિલમાં બધે થઈ ગયું, હિન્દી, કન્નડ, તામિલ. એ આ કારણ છે કે સમજણ લોકોને છે. ગુરુદેવે જે વાત કરી એ લોકો સમજ્યા છે, પણ રુચિની ખામીને લઈને એ સમજણ ચરિતાર્થ નથી થતી, એ સમજણનો પરિણામ જ નથી આવતો. આ પરિસ્થિતિ ઊભી છે એટલે એમણે પોઈન્ટ સીધો રુચિનો કાઢ્યો, જ્ઞાનનો ન કાઢ્યો. કારણ કે જ્ઞાનમાં તો બધા એવા હોશિયાર છે, એકબીજાને આંટી મારી દે એવી દલીલો લાવે અને વાદ વિવાદ બી ચાલે. વિજ્ઞાન કામનું નથી. જ્ઞાન જો રુચિને ઉત્પન્ન કરે અને એ રુચિ સહિતનું જ્ઞાન હોય તો કામ કરી જાય. સ્વલક્ષી જ્ઞાન હોય તો જ રુચિ કામ કરે, રુચિ ઉત્પન્ન થાય અને રુચિ હોય તો જ ભેદ જ્ઞાન સુધી પહોંચે. એ તો ગુરુનો તો સવાલ નથી. પણ જો તેની રુચિ યથાર્થ હોય તો ભેદ જ્ઞાન થાય. આત્માનું જ્ઞાન યથાર્થ કરવું જોઈએ, સમજણ પણ યથાર્થ કરવી જોઈએ, એટલે પછી વાત લીધી કે એમ રુચિમાં સમજણ પણ સાથે સાથે યથાર્થ કરી લેવી જોઈએ. એમ કહીને કોઈ એક જ ગુણ કામ કરે છે આગળ વધવામાં એમ નથી લેતા. સમજણ રુચિને આપણે શ્રદ્ધામાં લઈ જઈએ અને કશાય રસમન થાય તે ચારિત્રના ગુણમાં લઈ જઈએ, તો એ ત્રણેય મુખ્ય ગુણો થઈને કામ કરે છે. અને એ રુચિ અનુયાયી પુરુષાર્થ પણ ચોથો ગુણ કામ કરે છે. એમ ચારેય ગુણોના પરિણામનું કોઓર્ડિનેશન થાય ત્યારે એનું કંઈક ફળ આવે છે આગળ જતા. આત્માનું જ્ઞાન યથાર્થ કરવું જોઈએ. અનાદિ અનંત હું કોણ છું, મારો સ્વભાવ શું છે, એટલે મૂળ સ્વરૂપે શાશ્વતપણે હું કોણ છું, મારો સ્વભાવ કેવો છે, તેમાં જે અનેક જાતની અવસ્થાઓ થાય છે તે બધું શું છે. અનેક જાતની અવસ્થાઓ થાય છે, સ્વાભાવિક અને વિભાવિક. આ બધું પોતાને યથાર્થ સમજવું જોઈએ, તેની રુચિ યથાર્થ થવી જોઈએ અને રુચિપૂર્વક આ સમજણમાં જોડાવવું જોઈએ. કુતૂહલપૂર્વક નહીં, માત્ર ઉપર ઉપરથી નહીં, પરલક્ષે નહીં, રુચિપૂર્વક આ બધી સમજણ યથાર્થ થવી જોઈએ. સ્વલક્ષે યથાર્થ સમજણ થવી જોઈએ. સ્વલક્ષે એટલે આત્મકલ્યાણના લક્ષ્ય, એકમાત્ર આત્મકલ્યાણના લક્ષ્ય. અંતરમાંથી એવી લગ્ની લાગે તો ભેદ જ્ઞાન થાય. હવે શું કહે છે કે યથાર્થ રુચિ થઈ છે કે અયથાર્થ રુચિ થઈ છે એ કેવી રીતે નક્કી કરવું? તો કે લગ્ન લાગે તો. આ વાત એ પોતે પોતાના ઉપરથી લીધી છે. એ જ્યારે આત્મકલ્યાણ માટે જ નીકળી ગયા ઘરેથી ત્યારે લગ્ન બહુ સારી લાગે. જે આત્મકાર્ય કરી લેવું છે એની લગ્ન ઘણી હતી. પંદર વર્ષની ઉંમરે 16, 17, 18 ત્રણ વર્ષ લાગ્યા, પણ એ ત્રણેય વર્ષ દરમિયાન ભલે એ ઘરે રહેતા હતા, ઘરકામ કરતા હતા, પણ અંદરથી લગ્ન એક જ પ્રકારની હતી. એ તો સંસારમાં હોય એટલે કરવું પડે, કોઈ રુચિથી કરે છે એવું નથી, પણ પરિસ્થિતિ વસ દરેકને કાંઈ ને કાંઈક કરવું પડતું હોય છે. એ વાત અલગ છે. અંદરની લગ્ની અલગ વાત છે. લગ્ની અંદરથી લાગવી જોઈએ. એ પોતાને જે લગ્ની લાગેલી એના ઉપરથી મુમુક્ષુઓને કહે છે. કેમ કે ઘણા એમ કે છે, બરાબર છે અમે સમજીએ છીએ એવું નહીં, પણ હવે જ્યારે રુચિ છે ત્યારે તો અમે અમારું ગામ છોડીને અહીંયા આવ્યા, ત્યાં ઘણો સગા સંબંધીઓ હતા, કુટુંબ હતું, એને છોડીને આવ્યા. અહીંયા સોનગઢમાં કાંઈ પ્રવૃત્તિ નથી, આ એક જ પ્રવૃત્તિ છે, તો પછી રુચિ નથી એમ કેમ ગણવું? સવારે ઉઠીને કાંઈ વાંચીએ છીએ, નામ સ્મરણ કરીએ છીએ, પૂજા ભક્તિ કરીએ છીએ, શાસ્ત્ર સ્વાધ્યાય વ્યાખ્યાન સાંભળીએ છીએ, પાછા ઘરે જઈને વાંચીએ છીએ, બધા ભેગા મળીને ચર્ચા કરીએ છીએ, આવું બધું તો આખો દિવસ જો ચાલતું જ હોય તો રુચિ નથી એમ કેમ કે ગણવું? લગ્ની કેવી છે એ બધું, એ બધી બહારની પ્રક્રિયા પણ થાય ખરી, એ પ્રકારનો ઉદય હોય તેને. એ ઉદયના ઘરની છે કે આત્માની રુચિને લગ્નિથી ઉત્પન્ન થયેલી બધી વાત છે? આ વાત બરાબર સમજવી જોઈએ પોતે. થાય ખરું આ બધું? આખો દિવસ બીજી પ્રવૃત્તિ જ ન હોય, માટે રુચિ છે એવું કાંઈ નથી. એટલે રુચિ છે એવું કાંઈ નથી, એ તો ઉદય જ એવો હોય, નિવૃત્ત હોય. એવો જ ઉદય હોય કે નિવૃત્ત હોય, પ્રવૃત્તિ કરવાની જરૂર ન હોય એવું હોય, તેથી કાંઈ રુચિ નથી. અને પ્રવૃત્તિ કરવી પડે માટે રુચિ નથી એમ કાંઈ નથી, કે લગ્ન નથી એમ કાંઈ નથી. એ તો મુમુક્ષુની ભૂમિકામાં નિવૃત્ત નહોતા. જ્ઞાન દશા થયા પછી, નિવાસીમાં જ્ઞાન દશા થઈ, 91માં ગુરુદેવે પરિવર્તન કર્યું અને સોનગઢમાં ચૈતર સુક્તિ રહેશે સ્થિરતા કરી. પછી અમુક ટાઈમે આવ્યા છે, કેમ કે એ વખતે કોઈ નહોતું, ક્યાં ચાર જણા જ હતા એમને, આવે સમાજ નહોતો કોઈ. પછી જેમ જેમ લોકો આવતા ગયા, પછી એમને પોતે ત્યાં ભાડા આવીને ભાડાના ઘરમાં પેલા રહ્યા. એ પેલા તો ઘરમાં હોઈએ, તે પ્રવૃત્તિ ઘરની હોય, પણ એ ઘરમાં રહીને જ્ઞાન દશા પ્રાપ્ત કરી છે. સોનગઢ આવીને નથી કરી કાંઈ, નિવૃત્તિ લીધા પછી જ્ઞાન દશા થઈ છે એવું નથી કાંઈ. ઘરની પ્રવૃત્તિ, જે ઘરમાં બહેનોની પ્રવૃત્તિ હોય ઘરકામની, ઘરકામની પ્રવૃત્તિ હોય, તો એ જમાનામાં કોઈ નોકર ચાકર હતા નહીં, નોકર ચાકરની સ્થિતિ એ નહોતી, કોઈ આર્થિક સ્થિતિ એ નહોતી ઘરની. ઘરની પ્રવૃત્તિ કરતા કરતા અંદરની લગ્ન હતી, જ્ઞાન દશા સુધી પહોંચ્યા. એ લગ્ન એ એમના અનુભવનો વિષય છે. એટલે એમ કહે છે કે તમે જો રુચિ જ્ઞાનમાં ભૂલતા હોય, કે શાસ્ત્ર અનુસાર બધી વાત, વ્યાખ્યાન અનુસાર બધી વાત સમજાય એટલે જ્ઞાન થયો, અને એ જ પ્રવૃત્તિ કરીએ છીએ ને બીજી પ્રવૃત્તિ નથી કરતા માટે રુચિ થઈ, તો હવે ત્રીજું ફેક્ટર આપીએ કે લગ્ન કેવી છે એ જુઓ. લગ્ન હોય તે એક લયે કામ કરે, એને પરિણામમાં લય લાગે છે, અપભ્રંશમાં એને લે શબ્દ કહે છે, લે લાગે છે, અલખની લે લાગે છે એમ પણ કહે છે. લય લાગે, લય એટલે શું છે? એક ધારું કામ થાય, પરિણામો અંદર એ કામ કર્યા જ કરે, કામ કરતા પણ એ જ કામ કર્યા કરે, હાલતા ચાલતા ખાતા પીતા ઉઠતા બેસતા એ ચાલ્યા કરે. અને રુચિ વિરુદ્ધનો વિષય ગમે નહીં, અરુચિ થાય, એ પણ એનું એક સિમ્પટમ છે કે રુચિ વિરુદ્ધનો વિષય છે એની અરુચિ થાય, એ ગમે નહીં. શું કહે છે? અંતરમાંથી એવી લગ્ન લાગે તો ભેદ જ્ઞાન થાય, રાત ને દિવસ આત્મા વિના ચેન ન પડે, આત્મા વિના ચેન ન પડે એનું નામ ચિંતન અને વેદના. આત્મા વિના ચેન ન પડે શું, અને અંતરમાંથી લગ્ન લાગે, ઉપર ઉપરની લગ્ન લાગે એમ પણ નહીં. ઉપર ઉપરની લગ્નથી પ્રવૃત્તિ થાય પણ એ રુચિ કે લગ્ન નથી ગણતા, એ અંદરથી આત્મામાંથી ઊભી થયેલી હોવી જોઈએ. અને રાત ને દિવસ આત્મા વિના ચેન ન પડે. રુચિ છે એને રુચિ સિવાયનું બીજું પોસાતું નથી. આ એક માપ કાઢવાનું છે. જરા સ્પષ્ટ કરીએ, આપણે ચર્ચામાં એમ આવે બહુ ઉદય ભાવમાં બહુ કઈ તીવ્ર રસ નથી આવતો, ખાઈએ પીએ બધું સામાન્ય નોર્મલી ચાલે છે, કઈ બહુ તીવ્ર રસથી કરતા હોય એવું નથી નથી થતું એમ લાગે છે. પણ કઈ આગળ પણ વધાતું નથી, વાત પણ સ્પષ્ટ છે. ક્યારે ક્યાં અટકાતું હશે એ પણ સમસ્યા તો ઊભી થાય છે. તો કહે છે કે જે આત્મરુચિ છે એનું એક લક્ષણ એવું છે કે એને બીજું પોસાય નહીં. બીજા ભલે નોર્મલ ભાવ ચાલે છે પણ પોસાય તો છે ને, એનું પોષણ છે ને એ નહીં જાય. તીવ્ર કષાયમાંથી મંદ કષાયમાં આવવું સહેલું છે, 104 ડિગ્રીમાંથી 99 તાવ લાવવો ડાક્ટરને માટે હેલો છે, પણ 99નો 98 લાવવામાં ડાક્ટરને પરસેવો ઉતરી જાય, ઝીણો તાવ એવો છે. એમ કષાયની મંદતામાંથી કષાયનો અભાવ કરીને આગળ વધવું એ વાત પુરુષાર્થ માગે છે. તીવ્ર કષાયમાંથી મંદ કષાયમાં તો બધા આવે છે, એમાં કોઈ મોટી વાત નથી. કષાયનો અભાવ કરવો સમ્યક પ્રકારે એ પુરુષાર્થ માગે છે. એમાં અંદરની જે વાત છે એ એવી છે કે તને પોસાય છે ક્યાં ક્યાં ભાવો એ જોતા જા, એ જોતો જા. થોડુંક આમ થઈ ગયું, થોડુંક આમ થઈ ગયું એમ કરીને હળવું નહીં. એ પોષાણા શું કરવા, એ ભાવ તને પોષાણા પોષાણા તો ખરા કે નહીં, પોષાય તો છે. હળવું લેવાય છે એ પણ એમ બતાવે છે કે એનું પોષાણ છે, એ રુચિનો અભાવ. રુચિ ઉપર શ્રીના વચનામૃતમાં કેટલીક જગ્યાએ બહુ સારી સારી વાતો આવી છે. મારી પાસે જે પુસ્તક હતું એમાં થોડું ક્લાસિફિકેશન કરેલું હતું, આમાં તો કદાચ નહીં મળે. હું તો શું છે કે ગોતવું ન પડે ને એટલે વર્ગીકરણ કરી નાખે. સ્વાધ્યાય આપવાનો ઉદય પ્રસંગ ચાલે છે એટલે ક્યારે કયો મુદ્દો નીકળે તો પછી તરત ગોતું હોય તો એ એ વર્ગના 5-10 બોલ હોય એમાંથી ગમે એક પકડાઈ જાય, વધારે ન જોવા પડે. આખો પુસ્તક ન જોવો પડે. બહુ સારું લખે છે, બધું યાદ ન રહે પણ ખ્યાલ રહ્યો છે. કોઈ જગ્યાએ બહુ સારા ચિહ્નો એમને ફેક્ટર બધા, એમાં એક મુખ્ય ફેક્ટર આ છે કે રુચિ વિરુદ્ધનો વિષયનું પોષણ ન થાય, પોસાય નહીં. પોસાય તો રુચિ નથી. એમ અંતરની રુચિ છે એનું આ એક ચિહ્ન છે, આ એક લક્ષણ છે. એને પોસાય નહીં અને મોડું થાય એ ગમે નહીં. બે રુચિને કારણે બે પ્રકાર ઊભા થાય છે કે રુચિ વર વિરુદ્ધ પોસાય નહીં અને મોડું થાય એ એને ગમે નહીં. મારો આત્મા મને કેમ પ્રગટ થાય? મને મારા સ્વાનુભૂતિ આત્માનો સાક્ષાત્કાર કેમ થાય? એ બી લગ્ને અંતરથી લાગે તો ભેદજ્ઞાન થાય. રુચિપૂર્વક એવી લગ્ની ઉપડે તો ભેદજ્ઞાન થાય. અવલોકનના સ્ટેજમાં પણ સતત અવલોકન ક્યારે ચાલે છે કે એટલી એક એક થતા એ બધા ફેક્ટરો એની અંદર એને સમજાઈ જાય છે અનુભવથી. પણ કોને કે ક્ષણે ક્ષણે થતા પરિણામ ઉપર અવલોકનની સતત નજર રહીએ એકદમ ચોકીદાર થઈ જાય પરિણામોનો. જ્ઞાન એક ચોકીદારનો ડ્યુટી ઉપર આવી જાય, સિન્સિયર ડ્યુટી ઉપર આવી જાય તો એ પણ લગ્ની વગરનો થઈ શકે. કામ કરવાની ઘણી લગ્ની હોય તો જ એ સતત પણ ઉભી અવલોકનનું, નહીંતર અવલોકનનું સતત પણ લય લાગવી એને કારણે સતત પણ હોય છે. જે લય લાગી શરૂઆતથી બધા સ્ટેજમાં લય ચાલુ રહે છે એટલે એક એક સ્ટેજનું કાર્ય લયપૂર્વક થાય છે, એકધારું થાય છે, સતતપણે થાય છે. પછી વિકાસ નહીં થવાનું કોઈ કારણ રહેતું નથી, પછી આગળ ન વધે એ કોઈ કારણ રહેતું જ નથી. એટલે વાત એટલી બધી નક્કર થઈ જાય છે કે જીવ આમ કરે તો આમ થાય થાય ને થાય જ. સ્વલક્ષી યથાર્થ સમજણથી રુચિ ઉત્પન્ન થઈ, રુચિ સાથે લગ્ન થઈ તો દરેક સ્ટેજનું કામ એક લઈએ થવાનું અને બધા સ્ટેજ અનુક્રમે ઓટોમેટિક આવવાના. પછી આગળ નહીં વધવાનું શું કારણ રહેશે બેટા? કોઈ પરિસ્થિતિ જ નથી રહેતી, સ્પષ્ટ વાત છે. આગળ ન વધે એ વાત જ રહેતી નથી અને નહીતર આગળ વધે એવી વાત રહેતી નથી. બે વાત છે એક સાથે. બસ હવે વાત તો ચોખ્ખી થઈ જાય છે. કોઈ વાત ન સમજાય એવી ગોળ ગોળ રહે છે એવું તો રહેતું નથી. એટલો બધો મુમુક્ષુની ભૂમિકાનો વિષય વર્તમાનમાં ચોખ્ખો થયો છે. કામ તો પોતાને કરવાનું છે અને પોતા માટે કરવાનું છે, કોઈના માટે કરવાનું નથી. એવી લગ્ની અંતરથી લાગે તો વિજ્ઞાન થઈ જાય, વિજ્ઞાન સુધી પહોંચી જાય. પણ પોતાના કાર્યની લગ્ની લાગવી જોઈએ, એ તો એમની ખાસ વાત છે. લગ્ની લાગવી જોઈએ. આમ દેખાવમાં પોતે શાંત હતા, ત્યારે કોઈની સાથે ઉતાવળું બોલ્યા હોય એવું કોઈને જોવામાં નહીં આવ્યું હોય. હાઈટોનથી કોઈ કોઈની સાથે વાત કરી હોય જોવામાં નહીં મળી હોય, એટલી બધી શાંત પ્રકૃતિ હતી. પ્રકૃતિગત રીતે પ્રકૃતિ શાંત હતી. પણ વિચારોમાં અને નિર્ણયોમાં મક્કમતા અદ્ભુત હતી, કોઈને મચક ન આપે. કોઈને ખબર જ ન પડે આ આટલા શાંત હોય ને આટલા મક્કમ હોય. કોઈને એમ લાગે ઢીલા છે એવું નહીં. આ બહુ માર્ક કરેલો છે, બહુ મક્કમતા, જબરજસ્ત મક્કમતા, અદ્ભુત મક્કમતા. અને એને લઈને એ પોતે કામ કરી શકાય. નિર્ણય લીધો કે આત્મકાર્ય કરવું છે એટલે સંસાર ન જોઈએ કે ન જોઈએ, એ બાબતમાં કોઈને મચક ન આપે, એવી મક્કમતા કોઈને મચક ન આપે. એમ નથી કોઈ તમારે લગ્ન થઈ ગયા છે ને હવે ન ચાલે, એ થઈ ગયા પૈ ગયા તો હું કાંઈ નહીં, મારે આ જ કામ કરવું, કે પ્રેશર નહીં આવ્યું હોય એવું કાંઈ નહીં હોય, તો બધું વાત કોઈ ખુલી નથી, કુટુંબની વાત કુટુંબ બહાર જાય નહીં, પણ પ્રેશર તો દરેકને સંસારી જુઓ બધા ખેંચે જ તે ટાંટ્યા, કોઈ જીવ સંસારમાંથી નીકળવા માંડે માગે એટલે બાકીના ટાંટિયા ખેંચે જ તે, અને ખેંચાય એનું કારણ કે ઉદય એવો જ આવે, એવો ઉદય આવે એનું કારણ કે પોતે એવા જ ઉદય ભાવમાં પહેલાં પરિણમન કર્યું છે, એટલે તો એ ઉદય એવો જ આવે ને, બીજો કેવો આવે, બીજો ઉદય તમે એક્સપેક્ટ કરો તો સમજણ બહારની વાત છે, તો સમજાય એવી વાત એ છે કે એવો જ ઉદય આવે. હા, બહુ મક્કમ હતા. સૂર્યકીર્તિ ભગવાનની સ્થાપના વખતે આખું હિન્દુસ્તાન વિરુદ્ધમાં, મને પૂછી લીધું હતું કે મને વચ્ચે લાવ્યા વગર તમારી હિંમત અને તમારી ભાવના તપાસી લીધો, કોઈ સંજોગોમાં વિચલિત ન થવાય એવું હોય તો નિર્ણય કરજો કે આ કામ કરવું છે, વિરોધ થવાનો છે અને મોટો વિરોધ થવાનો છે, અને જયપુરવાળા આ વિરોધ જગાડશે, બધું કહી દીધું હતું અમને, જેટલું એમણે કીધું એ જ પ્રમાણે થયું છે. ત્યાંથી વિરોધ શરૂ થયો, આખા હિન્દુસ્તાનમાં વિરોધ એમણે ફેલાવ્યો, આખો દિગંબર સમાજ વિરોધમાં થઈ ગયો. અફવા એવી આવે કે 10,000 માણસો વિરોધ કરવા માટે સોનગઢ આવી રહ્યા છે, ટ્રકો ભરી ભરી નીકળી ગયા છે, 200 રવાના થઈ ગયા છે, અમારે રૂવાડું ફરકે નહીં એટલી હિંમત હતી, ભય થાય નહીં એક રૂવાડાય ભય થાય નહીં, કોઈને આવવા દો, જોયું જશે આવવા દો, જેને આવવું હોય એને આવવા દો, એટલે તૈયારી પહેલેથી મક્કમતા હતી, પણ એ પોતે ભલે એમ કીધું કે મને વચ્ચે લાવ્યા વગર, પણ એમને પૂરો સાથ આપ્યો. સાહુ શ્રેયાંશ પ્રસાદને એ લોકોનું ડેલિગેશન આવ્યું હિન્દુસ્તાનના બધા મુખ્ય માણસોને લઈ, 9 જણાને લઈને આવ્યા હતા, એક એક પ્રાંતમાંથી એક એક જણને, હિન્દુસ્તાનના એક એક પ્રાંતમાંથી એક એક જણને લઈને આવ્યા હતા મોટા મોટા માણસ. એમણે ગંભીરતાથી એક ધમકી પણ આપી દીધી કે તમે લોકો નહીં માનો તો બહુ મુશ્કેલી પડશે તમને, ગંભીર ભાષામાં એણે, વેપારી માણસ છે, મોટો માણસ છે, એટલે કોઈ હેલફેલ તો બોલે નહીં, કોઈ ખરાબ ખરાબ શબ્દો તો ન વાપરે, પણ ગંભીરતાથી એ કહી દીધું તમે નહીં માનો તો મુશ્કેલી ઘણી પડશે તમને, કઈ જવાબ જ ન આપ્યો, પણ મક્કમતામાંથી કઈ ફરે નહીં, કઈ જવાબ ન દીધો. અને આવ્યું પણ ખરું, એમના ઉપર વોરંટ પણ આવ્યું ઇન્દોરથી, ગમે આવ્યું નહીં, કાંઈ ફેર પડે નહીં, કોઈને કાંઈ ફેર પડે નહીં, એટલા જ ઉત્સાહથી બધું ચાલ્યું, ઉત્સાહ એટલે લોકો જીવાડું છે, તમે તો બધું ધામ ધૂમથી પતી ગયું, એ પ્રતિષ્ઠામાં કોઈ પ્રતિષ્ઠામાં ફાળો ન થાય એટલો ફાળો, 55 લાખ રૂપિયાનો ફાળો છે, સમાજનું સમર્પણ બહુ બહુ સારું હતું, લોકોનો ઉત્સાહ ઘણો હતો, અને બહુ સારી રીતે બધું હેન્ડલ કર્યું, ગમે પરિસ્થિતિ ઘણી આવી કોર્ટના બીજા ત્રીજા ઘણા, એમને મક્કમતામાં કાંઈ ફેર પડે, અને દીર્ઘદ્રષ્ટિ ઘણી, કોર્ટની પરિસ્થિતિ જોઈને મેં વાત કરી, પ્રશસ્તિમાં સૂર્યકીર્તિ નામ લખાવવામાં વાંધો નથી, હવે ના પાડે અંદરથી આવી ગયું છે. અમુક પરિસ્થિતિ થાય તો નામ ન લખો, એ પરિસ્થિતિ થઈ ગઈ, હવે નામ નથી લખવાનું. પણ આપણે કે સ્થિતિ જોઈએ, એવું છે ભલે સ્થિતિ જોઈએ તો એ નથી લખવાનું. જે એમને નિર્ણય લીધો હોય એમાં કોઈ ફેરફાર ન કરે. અંદરથી જે નિર્ણય આવી ગયો હોય ફાઇનલ એટલે ફાઇનલ. ઓકે, આપણા વાળા કે છે માટે આમ કરું, ઓલા કે છે માટે આમ કરું, એવું કાંઈ નહીં. યથાર્થ નિર્ણય અંદરથી આવી ગયો એટલે પતિ ગયું. અને એમને ખૂબ દીર્ઘદ્રષ્ટિ છે એ આજે ખ્યાલમાં આવે, કેમ કે આયુષ લિમિટેડ છે. 5-25 વર્ષે બધાની હાજરી નહીં હોય, પછી પણ પરિસ્થિતિ ન બગડે એના માટે એમની દીર્ઘદ્રષ્ટિ છે. એમની વાત સ્પષ્ટ કરી નાખે કે નહીં, આટલું જ લખવાનું છે, આ સિવાય બીજું લખવાનું નથી. મહાવિદ્ય ક્ષેત્રના ધાતુ કે ખંડના ભાવિ તીર્થંકર દેવ નામને સૂર્યકૃતિ નામ. બહુ ઊંડા વિચારથી એમનું જે કામ હતું, ઘણું ઊંડા ઊંડા વિચાર દીર્ઘ દ્રષ્ટિવાળું કામ હતું. અહીંયા તો લગ્નના વિષયમાં પણ એમણે એમનો અનુભવ જ બતાવ્યો છે કે લગ્ન વિના કામ નહીં થાય. જેને થશે ત્યારે અને જ્યારે થશે ત્યારે, લગ્ન લાગ્યું હશે ત્યારે કામ થશે અને તેને થશે, એમનો અનુભવ બોલે છે. અને જેટલાને પ્રાપ્ત થયું એ બધાનો અનુભવ પણ એમ જ બોલે છે, કેમ કે માર્ગ તો એક જ છે. કોઈને માટે બીજો માર્ગ છે ને કોઈને માટે બીજો માર્ગ છે એવું કાંઈ નથી, બધાને માટે એક જ વાત છે. લગ્ન લાગવી જોઈએ પછી તો સ્વભાવમાંથી જ સ્વભાવ પ્રગટે છે. વાહ, કેવી વાત આવી છે. વિકલ્પમાંથી સ્વભાવ નથી પ્રગટતો, વિભાવમાંથી સ્વભાવ નથી પ્રગટતો, કોઈ પ્રતિક્રિયામાંથી સ્વભાવ નથી પ્રગટતો, સ્વભાવમાંથી સ્વભાવ પ્રગટે છે. આપણે પહેલા સ્ટેજમાં એક વાત કરીએ છીએ, ચિંતના ને વેદના આવવી જોઈએ, થવી જોઈએ, એમાં રડવું આવે છે, બહુ રડવું આવે છે, એમાં આત્મા રડે છે. કોણ રડે છે? રાગ નહીં, કેમ કે રાગનું શિલાન્યાસ નથી, આત્માનું શિલાન્યાસ છે. જે યથાર્થ કાર્યક્રમ શરૂ થાય છે, પોતાના કાર્યનો ક્રમ શરૂ થાય છે, એ આત્માનું સત્વ હોવું જોઈએ. સ્વભાવમાંથી સ્વભાવ પ્રગટે, આત્મામાંથી આત્મા પ્રગટે, આત્માથી બહાર અનાત્મામાંથી ક્યાં આત્માનો પ્રગટે, એટલે બધા સ્ટેજમાં એ વાત. અંતરમાંથી લગ્ન લાગવી જોઈએ એટલે આત્મામાંથી લગ્ન લાગે. વેદના આવે એ આત્મામાંથી આવે, એટલે સ્વભાવમાંથી સ્વભાવ પ્રગટે છે. બીજે ક્યાંયથી સ્વભાવ પ્રગટવાનું કોઈ કોઈ પરિસ્થિતિ નથી, કોઈ વિજ્ઞાન નથી, કોઈ ગણિત નથી, કોઈ ન્યાય નથી, કાંઈ લાગુ પડતું નથી. સ્વભાવમાંથી સ્વભાવ પ્રગટે. બહુ મજાને બહુ મજાનું વચન આ વર્ષ નીકળી ગયું છે કે પછી તો સ્વભાવમાંથી સ્વભાવ પ્રગટે છે. એ થોડું વિશે વિચાર કરશો એના ઉપર. સારી વાત આવી ગઈ છે. થેન્ક યુ.